એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર આપણને ન્યાય, અન્યાય અને ખાસ તો દયા વિશે બહુ વિચારતા કરી દે છે.
હા, પુસ્તક છે બ્રાયન સ્ટીવન્સનનું જસ્ટ મર્સી, અ સ્ટોરી ઓફ જસ્ટિસ એન્ડ રિડેમ્પશન.
અને આ પુસ્તકની વાત કરવી મને લાગે છે કે આજે બહુ જ સુસંગત છે. ભલે અમેરિકાની ન્યાય સિસ્ટમ પર હોય, પણ મુદ્દાઓ તો એવા છે ને.
બિલકુલ. ગરીબી, વંશીય ભેદભાવ, આ બધું ન્યાયને કેવી રીતે અસર કરે છે, અને આપણે સમાજ તરીકે દયા કે કરુણાને કઈ નજરે જોઈએ છીએ, આ બધું તો મતલબ બધે જ લાગુ પડે.
સાચી વાત છે. આ ખાલી કાયદાના કેસ નથી, પણ માણસાઈની, ગરિમાની અને ન્યાય માટેની લડતની વાતો છે. તો આ પુસ્તક જેણે લખ્યું છે, બ્રાયન સ્ટીવન્સન, એમના વિશે થોડું જાણીએ. કોણ છે?
બ્રાયન સ્ટીવન્સન જાણીતા વકીલ છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લોયર જેને કહેવાય. એમણે એક સંસ્થા પણ શરૂ કરી છે, ઇક્વલ જસ્ટિસ ઇનિશિયેટિવ, એટલે કે ઇજેઆઈ.
ઓકે.
હાર્વર્ડ લો સ્કૂલમાંથી ભણેલા છે અને એનવાયુમાં લો પ્રોફેસર પણ છે.
પણ એમની ઓળખ ખાલી આ ડિગ્રી કે પદવીઓ નથી, ખરું ને? એમની વાતમાં આટલો દમ કેમ છે? એમનો પોઈન્ટ ઓફ વ્યૂ આટલો યુનિક કેમ લાગે છે?
કારણ કે એમની વાત છે ને, એ ખાલી થિયરી નથી, દાયકાઓનો ફિલ્ડનો અનુભવ છે. એમણે આખી જિંદગી કોના માટે કામ કર્યું? ગરીબો માટે, જેમને ખોટી રીતે ફસાવી દીધા હોય એમના માટે.
હા,
મતલબ જે સિસ્ટમમાં અટવાઈ ગયા હોય ને એમના માટે, જેમને મૃત્યુદંડ મળ્યો હોય, કિશોર કેદીઓ, માનસિક રીતે બીમાર લોકો, જેમની વાત ભાગ્યે જ કોઈ સાંભળે. એ ખરેખર એ લોકોની વચ્ચે જ જઈને કામ કરે છે.
એટલે પુસ્તક કોઈ એકેડેમિક સ્ટડી નથી, પણ એમના જીવનના કામનું, એમના સંઘર્ષનું સીધું પ્રતિબિંબ છે. એમણે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ લડ્યા છે ને, પેલો મિલર વિરુદ્ધ અલાબામા.
હા, બરાબર. એ કેસ બહુ અગત્યનો હતો. એનાથી નક્કી થયું કે સગીર બાળકોને, મતલબ 18 વર્ષથી નીચેનાને, પેરોલ વગર આજીવન કેદની સજા ન આપી શકાય. આ બતાવે છે કે એમનું કામ કેટલું પ્રભાવશાળી રહ્યું છે.
એટલે જ એમનો અવાજ, એમનો દૃષ્ટિકોણ અલગ પડે છે. એ ખાલી એક્સપર્ટ નથી, પણ એક સાક્ષી છે, એ પણ બહુ કરુણા સાથે.
ચોક્કસ.
તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે, કહેવા શું માંગે છે?
જો, પુસ્તક બે લેવલ પર ચાલે છે. એક તો એ સ્ટીવન્સનની પોતાની સફર છે, એમના વકીલ તરીકેના અનુભવો, એમના કેસ, અને બીજું એ અમેરિકન ન્યાય સિસ્ટમ પર એક એક આરોપનામું જેવું છે.
આરોપનામું કઈ રીતે?
સ્ટીવન્સન કહે છે કે આ સિસ્ટમ ખાલી ક્યારેક ભૂલ કરે છે એવું નથી, એના મૂળમાં જ પ્રોબ્લેમ છે, એમાં ખામી છે.
કેવી ખામી?
મુખ્યત્વે ગરીબ લોકો અને અશ્વેત લોકો સામેનો પૂર્વગ્રહ, બાયસ જેને કહીએ. પુસ્તક બતાવે છે કે પૈસા ના હોય, તમારો રંગ અલગ હોય, કે તમને સારો વકીલ ના મળે, તો તમારું જીવન કેવી રીતે બરબાદ થઈ શકે છે. અને એ સવાલ પૂછે છે કે આપણે મોઢે તો ન્યાય અને સમાનતાની મોટી મોટી વાતો કરીએ, પણ આવી ભેદભાવવાળી સિસ્ટમ ચાલવા દઈએ છીએ? આ કેમ ચાલે છે?
તો એનો જવાબ શું આપે છે સ્ટીવન્સન? આનો ઉકેલ શું?
એમનો જવાબ દયામાં છે, મર્સી. એ કહે છે કે સાચો ન્યાય ખાલી કાયદાની કલમોથી નથી આવતો, એના માટે કરુણા જોઈએ, માનવતા જોઈએ. દયા એ કોઈ નબળાઈ નથી, પણ સાચા ન્યાયનો પાયો છે.
એટલે પુસ્તકનો હેતુ એ લોકોને ફરીથી માણસ તરીકે જોવાનો છે, જેમને સમાજે ખાલી ગુનેગારનું લેબલ મારી દીધું છે.
બરાબર. એમને અમાનવીય બનાવી દીધા છે, એમને ફરી માનવીય દૃષ્ટિથી જોવાના છે. પુસ્તક આપણને અમેરિકાના દક્ષિણ રાજ્યોની જેલોમાં, ડેથ રો પર, કિશોર કેન્દ્રોમાં, કોર્ટરૂમમાં લઈ જાય છે.
અને એ ઐતિહાસિક સંદર્ભ પણ આપે છે ને, ગુલામી, વંશીય ભેદભાવ, એ બધું આજની સિસ્ટમને કેવી રીતે અસર કરે છે.
હા, એ કડી બહુ સ્પષ્ટ રીતે જોડે છે, ભૂતકાળના આઘાત અને વર્તમાનનો અન્યાય. અને અંતે પુસ્તક ખાલી માહિતી નથી આપતું, પણ આપણને જગાડે છે, ન્યાય માટે અવાજ ઉઠાવવા અને દયાની તાકાતને સમજવા પ્રેરે છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય કેસ જોઈએ જે પુસ્તકમાં આવે છે. સૌથી ચર્ચિત કેસ તો પેલો વોલ્ટર મેકમિલિયનનો છે, નહીં?
હા, એ તો પુસ્તકનું હૃદય છે. વોલ્ટર મેકમિલિયન એક અશ્વેત માણસ, એમના પર એક શ્વેત સ્ત્રીના ખૂનનો આરોપ અને સીધી મૃત્યુદંડની સજા.
પણ એમની પાસે તો એલિબી હતી ને, એ વખતે તો એ ક્યાંક બીજે હતા.
હા,
એ જ તો આઘાતજનક વાત છે. ખૂન થયું ત્યારે એ ડઝનેક લોકો સાથે એક ચર્ચ ફિશફ્રાયમાં હતા, બધા સાક્ષીઓ હતા, છતાં એમને દોષિત ઠેરવી દીધા.
ખરેખર આ કેવી રીતે શક્ય બને?
અને આ બન્યું ક્યાં? મોનરોવિલે, અલાબામામાં, એ જ શહેર જ્યાં પેલી પ્રખ્યાત નોવલ ટુ કિલ અ મોકિંગબર્ડ લખાઈ હતી. એમાં પણ એક નિર્દોષ અશ્વેત માણસને ફસાવાય છે, જાણે ઇતિહાસ ફરી ભજવાઈ રહ્યો હોય.
આ તો કમાલ કહેવાય. આ કેસ શું બતાવે છે? સિસ્ટમની કઈ ખામીઓ સામે આવે છે?
બધું જ. વંશીય પૂર્વગ્રહ કેટલો ઊંડો છે, સરકારી વકીલો કેવી રીતે પુરાવા છુપાવી શકે છે, જેને બ્રેડી વાયોલેશન્સ કહેવાય, અને બચાવ પક્ષ કેટલો નબળો હોઈ શકે છે. આખો કેસ મુખ્યત્વે એક જ સાક્ષી પર હતો, રાલ્ફ માયર્સ, જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. અને પછી તો એણે કબૂલ પણ કર્યું કે એણે પોલીસના દબાણમાં ખોટી જુબાની આપી હતી.
ઓહ, આ સાંભળીને જ લાગે કે સ્ટીવન્સન જે કથા બદલવાની વાત કરે છે એ કેટલી સાચી છે. એક વાર કોઈના માટે ખોટી વાર્તા ઘડી કાઢો, પછી સત્ય કોણ સાંભળે?
બિલકુલ. પણ પુસ્તક ખાલી મેકમિલિયન પર નથી અટકતું, એ બાળકોના કેસ પણ ઉઠાવે છે, જેમને મોટા ગુનેગારોની જેમ ટ્રીટ કરાય છે.
હા, પેલો ચાર્લીનો કેસ, 13 વર્ષનો છોકરો, એની માતાનો બોયફ્રેન્ડ બહુ હેરાન કરતો હતો, કદાચ એનાથી બચવા એણે કંઈ કર્યું.
અને ઇયાન મેન્યુઅલ, એ પણ 13 વર્ષનો, એને તો પેરોલ વગર આજીવન કેદ. સ્ટીવન્સન દલીલ કરે છે કે બાળકો અલગ હોય છે, એમનું મગજ, એમના નિર્ણયો પુખ્ત જેવા નથી હોતા.
એમને સુધરવાનો મોકો મળવો જોઈએ. એ વખતે પેલી સુપર પ્રેડેટર થિયરી બહુ ચાલેલી ને, કે અમુક બાળકો જન્મજાત ગુનેગાર હોય છે, એના લીધે કાયદા કડક બન્યા.
હા, અને એટલે જ મિલર વી અલાબામા જેવી જીત મહત્વની હતી. કોર્ટે સ્વીકાર્યું કે બાળકો સાથે આવો વ્યવહાર ના ચાલે.
આ સિવાય માનસિક બીમારી કે બૌદ્ધિક અક્ષમતાવાળા લોકો સાથે શું થાય છે એના પર પણ પુસ્તક પ્રકાશ પાડે છે.
ચોક્કસ. જીમી ડિલનો કેસ છે. એ સ્પષ્ટ રીતે બૌદ્ધિક રીતે અક્ષમ હતા, છતાં મૃત્યુદંડ. અથવા હર્બર્ટ રિચર્ડસન, વિયેતનામ યુદ્ધમાંથી પાછા આવેલા, ગંભીર PTSD હતું એમને. એમની માનસિક હાલતને સજા ઓછી કરવાના કારણ તરીકે, એટલે કે મિટિગેશન તરીકે ગણવામાં જ ના આવી.
આ મિટિગેશનનો આઈડિયા સમજવા જેવો છે. એનો મતલબ એ નથી કે ગુનો માફ કરી દો, પણ એ વ્યક્તિના કામ પાછળ શું સંજોગો હતા, ગરીબી, શોષણ, માનસિક તકલીફ, એને સમજો. ખાલી ગુનોમાં આખી વ્યક્તિને જુઓ.
બરાબર. પુસ્તક સ્ત્રીઓના કેસ પણ લે છે, ખાસ કરીને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ. માર્શા કોલ્બીનો કેસ છે. સિસ્ટમ ઘણીવાર એ સમજી જ નથી શકતી કે સ્ત્રીએ કયા સંજોગોમાં ગુનો કર્યો. લિંગ, વર્ગ, આઘાત, આ બધું કેવી રીતે જોડાયેલું છે.
સારું, પાછા મેકમિલિયન પર આવીએ. આટલા બધા અવરોધો પછી એમની મુક્તિ થઈ કેવી રીતે? એ તો લગભગ અશક્ય લાગતું હશે.
અશક્ય જ હતું. પણ સ્ટીવન્સન અને એમની EJI ટીમે હાર ના માની. એમણે પુરાવા શોધી કાઢ્યા. પેલા રાલ્ફ માયર્સને શોધીને એની જુબાની ખોટી સાબિત કરી. પણ
શું?
સ્થાનિક કોર્ટ તો માનવા જ તૈયાર નહોતી. બહુ વિરોધ હતો.
પછી
60 મિનિટ્સ જેવો મોટો નેશનલ TV શો હતો, એમને આખો કેસ દેખાડ્યો. આનાથી આખા દેશમાં ચકચાર મચી. રાજ્ય પર દબાણ આવ્યું
અને પછી કોર્ટે ચુકાદો બદલ્યો.
હા, આખરે અલાબામાની અપીલ કોર્ટે એમની સજા રદ કરી. 6 વર્ષ ડેથ રો પર રહ્યા પછી વોલ્ટર મેકમિલિયન નિર્દોષ જાહેર થયા અને બહાર આવ્યા.
અકલ્પનીય સંઘર્ષ. પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી એમ તમે કહેતા હતા.
ના, કારણ કે જેલમાંથી છૂટ્યા પછી પણ એ આઘાતમાંથી એ ક્યારેય પૂરેપૂરા બહાર ના આવી શક્યા. એમને સતત ચિંતા રહેતી, માનસિક તકલીફો વધી, છેવટે ડિમેન્શિયા પણ થયું.
ઓહ.
આ બતાવે છે કે અન્યાયના ઘા કેટલા ઊંડા હોય છે. ભલે તમે નિર્દોષ છૂટો, પણ જે સમય ગયો, જે પીડા વેઠી, એ પાછી નથી આવતી.
આ બધા કેસ દ્વારા સ્ટીવન્સન કેટલાક બહુ પાયાના સંદેશ આપે છે. એક તમે કહ્યું, નિકટતાની શક્તિ, પ્રોક્સિમિટી.
હા, સ્ટીવન્સન માને છે કે જો આપણે ખરેખર કોઈ સમસ્યાને, કોઈના દુઃખને સમજવું હોય તો દૂર બેસીને ના થાય, આપણે એની નિકટ જવું પડે, એ લોકોની પાસે જવું પડે. એમના અનુભવોએ એમને આ શીખવ્યું છે.
અને બીજો મુદ્દો, પેલો કથા બદલવાનો, નેરેટિવ ચેન્જ કરવાનો. આપણે જોયું મેકમિલિયનના કેસમાં કેવી રીતે કોઈના વિશે એક ખોટી વાર્તા બનાવી દો તો પછી એને તોડવી કેટલી મુશ્કેલ છે.
સાચી વાત. મીડિયા હોય, નેતાઓ હોય કે આપણે પોતે સમાજ તરીકે, જો અમુક લોકોને ખતરનાક કે રાક્ષસ જેવા ચિત્રી દઈએ તો પછી એમની સાથે થતા અન્યાય સામે કોઈ બોલતું નથી. એટલે સાચી પૂરી માનવીય વાર્તાઓ કેવી જરૂરી છે.
અને ત્રીજો, જે મને લાગે છે કે બહુ જ મહત્વનો વિચાર છે, જે વારંવાર આવે છે પુસ્તકમાં, દરેક વ્યક્તિ એણે કરેલા સૌથી ખરાબ કામ કરતા વધુ છે.
આ તો જાણે પુસ્તકનો મંત્ર જ છે. ભલે કોઈએ બહુ ખરાબ ગુનો કર્યો હોય, પણ એ વ્યક્તિ ખાલી એટલું જ નથી, એનામાં બીજું ઘણું છે. એની માનવતા છે, એનો ભૂતકાળ છે, એમનામાં બદલાવની શક્યતા છે. આ નજર રાખવી એ ન્યાયી અને દયાળુ સમાજ બનાવવા માટે પહેલી શરત છે.
આ પુસ્તકમાં આવા ઘણા વાક્યો છે જે સીધા દિલ પર અસર કરે. થોડા એવા યાદગાર વિચારો કે ક્વોટ્સ પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક તો આજ, દરેક વ્યક્તિ તેણે કરેલા સૌથી ખરાબ કૃત્ય કરતા વધુ છે. આ આપણને લેબલ મારતા પહેલા બે વાર વિચારવા મજબૂર કરે છે.
બીજું એક બહુ પાવરફુલ છે. ગરીબીનો વિરોધી શબ્દ સંપત્તિ નથી, ગરીબીનો વિરોધી શબ્દ ન્યાય છે. આનો શું અર્થ થાય?
મતલબ, ગરીબી ખાલી પૈસાની કમી નથી, એ છે શક્તિનો અભાવ, અવાજનો અભાવ, કાયદા સામે સમાન ગણતરીનો અભાવ. જો બધાને સાચો ન્યાય મળે, સારો વકીલ મળે, નિષ્પક્ષ સુનાવણી થાય, તો એ જ ગરીબી સામે લડવાનો સાચો રસ્તો છે.
વાહ. અને ત્રીજું, જે કદાચ આપણા બધા માટે છે, આપણે બધા તૂટેલા છીએ, આપણે બધાને દયાની જરૂર છે.
આ સ્વીકારવાની વાત છે કે આપણે કોઈ પરફેક્ટ નથી, આપણામાં પણ ખામીઓ છે, અને જેમ આપણને ક્યારેક દયાની જરૂર પડે છે, એમ બીજાને પણ પડી શકે છે. આ સમજણ આપણને વધુ સહાનુભૂતિવાળા બનાવે છે.
આ બધું સાંભળીને એવું લાગે કે આ વિચારો તો બહુ મોટા છે, પણ આપણે સામાન્ય માણસ તરીકે આપણા રોજના જીવનમાં આમાંથી શું લઈ શકીએ? આ ખાલી અમેરિકાની વાત છે કે આપણને પણ લાગુ પડે?
ના ના, જરાય નહીં. આ તો માનવતાની વાત છે. પહેલું કામ તો આપણે એ કરી શકીએ કે સહાનુભૂતિ કેળવીએ, આપણા પોતાના મનમાં જે પૂર્વગ્રહો હોય એના પર સવાલ ઉઠાવીએ.
અને સ્ટીવન્સન કહે છે એમ, નિકટ જવાનો પ્રયાસ કરીએ. ભજે આપણે સીધા કોઈ કેદીને ના મળી શકીએ, પણ આવી વાર્તાઓ વાંચીને, સમજીને એમના અનુભવની નજીક તો જઈ શકીએ.
હા, અને આપણે સ્ટોન કેચર્સ બની શકીએ. સ્ટીવન્સન આમ શબ્દ વાપરે છે. મતલબ, જ્યારે સમાજ કોઈના પર પથ્થર ફેંકી રહ્યો હોય, નિંદા કરી રહ્યો હોય, ત્યારે આપણે એમાં ભળવાને બદલે એને રોકવાનો, સમજણ ફેલાવવાનો પ્રયાસ કરીએ. નાનામાં નાની રીતે પણ ભેદભાવ સામે બોલીએ.
નાગરિક તરીકે પણ કંઈક કરી શકાય?
ચોક્કસ. વધુ માહિતગાર બનીએ. ગુનાખોરીના સમાચારો આવે ત્યારે ખાલી સનસનાટી ના જોઈએ, એની પાછળના કારણો શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. જો ક્યારે જ્યુરી જેવી જવાબદારી આવે તો એને હળવાશથી ના લઈએ.
અને કદાચ છે, સમાજ તરીકે આપણે સજાના વિકલ્પો વિશે, પુનર્વસન વિશે વધુ વાત કરી શકીએ. જે લોકો જેલમાંથી છૂટીને આવે, એમને ફરી સમાજમાં સ્થાન મળે એ માટે શું થઈ શકે?
બરાબર. આ પુસ્તક યાદ અપાવે છે કે ન્યાય એ ખાલી કોર્ટ કે પોલીસનું કામ નથી, એ આપણા સૌની, આખા સમાજની જવાબદારી છે.
સાચી વાત છે. આ ખાલી કાયદાની નહીં, પણ નૈતિકતાની વાત છે.
બિલકુલ.
આખી ચર્ચા બહુ જ પ્રભાવશાળી રહી. મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી એ છે કે ઇતિહાસ કેવી રીતે વર્તમાનને અસર કરે છે. જ્યાં સુધી આપણે ભૂતકાળના અન્યાયનો, જેમ કે વંશીય ભેદભાવનો સામનો નહીં કરીએ, ત્યાં સુધી સાચો ન્યાય લાવવો બહુ અઘરો છે.
અને મને પેલો નિકટતાનો વિચાર બહુ સ્પર્શી ગયો. સમસ્યાઓથી દૂર રહીને, એસી ઓફિસમાં બેસીને સાચા ઉકેલ ન મળે. અને બીજું, આશા. આટલી બધી હતાશાજનક વાતો છે પુસ્તકમાં, છતાં સ્ટીવન્સન આશાને એક ક્રિયા તરીકે જુએ છે. નિરાશા તો અન્યાય સિસ્ટમને ફાયદો કરાવે છે, આશા જ પરિવર્તન લાવી શકે.
અને છેલ્લે, એ વિચાર કે દયા વગર સાચો ન્યાય શક્ય જ નથી. કદાચ આ જ સવાલ સાથે આપણે શ્રોતાઓને છોડી શકીએ. આપણા સમાજમાં આપણે ન્યાય અને દયા વચ્ચેનું સંતુલન કેવી રીતે શોધી શકીએ?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.